ચોથો પાનું છે નીચે અને બોલ ચોથો છે. કોઈ પણ આત્મા જુદો પડતો નથી, નિગોદ નો જીવ પણ સિદ્ધિ જુદો પડતો નથી, જેવો છે. સિદ્ધ ને નિગોદ ના જીવમાં જે ફેર દેખાય છે એ આત્માને પામી શકતો જાણનાર દેખનાર જ છે, જાણનાર દેખનાર જ છો. જીવ માત્ર જાણવું અને દેખવું એ સ્વભાવથી ભરેલો છે. જીવ પરમાત્મા જાણનાર દેખનાર સ્વરૂપે જ છે બિરાજમાન. એમ બધા આત્માઓ જાણનાર દેખનાર સ્વરૂપે છે. સિદ્ધમાં રાગદ્વેષ મોહ નથી, માટે કોઈ પણ જીવમાં રાગદ્વેષ મોહ નથી. સિદ્ધને કર્મનો બંધ નથી અને કોઈ પણ જીવને કર્મનો બંધ નથી. અને સિદ્ધને દેહ નથી તો કોઈ પણ જીવને દેહ નથી. ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ તે રહી છે અને જાણવાના સ્વભાવથી સહિત છે. આમ બે સિદ્ધ જેવો આત્મા છે એમ જાણનાર દેખનાર સ્વરૂપથી મળે છે. જાણનાર દેખનાર એ એવું લક્ષણ છે કે બે માં સમાન પણ વ્યાપેલું છે. ચેતન દ્રવ્ય ચેતન છે, એના ગુણો ચૈતન્ય છે અને સિદ્ધ વિવર્તનની દશાઓ છે. જાણવું દેખવું એ જ સ્વરૂપ અને સ્વભાવ છે. એને સ્વીકારે તો એ સિદ્ધ જેવો થઈ જાય છે અને એનાથી જુદો પડે એ એક એક્ઝામ્પલ છે. આત્મા સિદ્ધ પરમાત્મા છે એક નમૂનો છે આત્મા. એના એના જેવો જ હું છું એમ જાણીને બીજા જેવો સ્થિત થઈ જાય છે. પેલી ગાથામાં સમયસરની પેલી ગાથામાં એ વાત કરી છે કે સ્થિત પરમાત્મા જેવો જ હું છું એમ જાણીને આત્મા સ્થિત થઈ જાય છે. એ વાત કરે છે કે જેમ સિદ્ધ ભગવાન જાણનાર દેખનાર છે તેમ તું પણ જ્ઞાની ઉપદેશ આપે છે અજ્ઞાનીને. અજ્ઞાનીને એમ કહે છે કે હું અજ્ઞાની છું અને સિદ્ધ ભગવાન જ્ઞાની છે એમ નથી. એ જ્ઞાનવાન છે જાણનાર દેખનાર, તું પણ જાણનાર દેખનાર તારો સ્વભાવ છે. તેમ તું પણ જાણનાર દેખનાર જ છો, તું જાણવા વાળો થઈશ એમ નથી. વર્તમાનમાં બે ની સ્થિતિ મેળવે છે. આ વિશે એવો છે જેવી રીતે સોની છે એની ચાવીઓ રાખે છે. 16 વોલું 15 વોલું 14 વોલું એની ચાવીઓ છે, સમજી નમૂના. તો એ કસોટી ઉપર આમ લગાવે છે તો 16 વોલું સોનાની ઉપર નજર રાખે છે તો કોઈ આમાં ફેર છે, મેલ છે. એ બી નમૂનો છે. સિદ્ધ ભગવાન છે સેમ્પલ છે. અરિહંત અને સિદ્ધ બે અહીંયા સિદ્ધ લીધા છે. એસી ગાથામાં અરિહંત લીધા છે. એના જેવો હું છું એવો પાઠ છે કે નિશ્ચયથી હું એના જેવો છું. અરિહંત જેવો એમ કે છે કે અહીંયા સિદ્ધ જેવો તું છો. સિદ્ધ પરમાત્મા તો અરિહંત કરતા આગળ વધ્યા ને, એટલે ઉધારે ઉત્કટ વાત આવી. એમ મારું કહેવાનો છે કે તું પણ જાણનાર દેખનાર છો. હવે આગળ જો હવે તર્ક 28 માં કર્કનો વિકલ્પનો નાશ કરવા માટે એક વાત કહે છે. કેમ કે જ્ઞાનીને ખબર હોય, જ્ઞાનીને ખબર હોય કે હું અલ્પજ્ઞ છું અને આપ તો પરિપૂર્ણ છું, હું એના જેવો ક્યાંથી છું નહીં બોલી શકું. અધૂરા પૂરા નો પ્રશ્ન જ નથી, પ્રશ્ન નથી એટલે પ્રશ્ન ને સ્થાન નથી. જાણવા દેખવાથી જો તો મળશે, પણ હું અધૂરો નહીં પૂર્ણ તો નહીં મળે, વેર નહીં ખાય. હવે આગળ ત્રીજો પ્રકાર કરે છે, બે પ્રકારની વાત કરી. જાણનાર દેખનાર થી જરીક ખીશો કે હું જાણનાર દેખનાર છું, એનાથી જરીક ખસી ગયો કે હું રાગાદીનો કરનાર છું અને દુઃખનો ભોગનાર છું. જરીક ખીશો, જરીક શબ્દ વાપરો છે, જરીક જ્ઞાતા ભાવમાંથી જરીક ખીશો તો કાં 100% જ્ઞાતા ભાવમાં જીવીએ અને કાં 100% કરતામાં આવી જાય. વચ્ચેનો રસ્તો કોઈ આમાં નથી, સમ્યક દ્રષ્ટિએ કા વિચાર નથી. આમાં વચ્ચેનો રસ્તો નથી, આમાં કથનચિત પણ નથી. મિથ્યાત્વ અને સમ્યક દર્શન કથનચિત ન હોય. કાં 100% મિથ્યા દ્રષ્ટિ, કરતા બુદ્ધિ ભાવ 100% મિથ્યા દ્રષ્ટિ, અને કાં જ્ઞાતા ભાવ 100% સમ્યક દર્શન. કાં અજ્ઞાની અને કાં જ્ઞાની, કરતા બુદ્ધિ ભાવ અજ્ઞાની છે, જ્ઞાતા ભાવ અજ્ઞાની છે, એમાં કોઈ પણ છૂટછાટ નથી. સમજી ગયા? જાણનાર દેખનાર થી જરીક કહેશો, જરાક શ્રદ્ધામાં મચક ખાધી એમ, શ્રદ્ધા જ્ઞાન માં જરાક મચક ખાઈ ગયો એટલે કર્તૃત્વમાં ગયો એટલે અજ્ઞાની થયો. કર્તૃત્વમાં ગયો એટલે અજ્ઞાની થઈ. એટલે કર્તૃત્વમાં ગયો એટલે સિદ્ધ થી જુદો ગયો. સિદ્ધ સમાન સદાપદ મેળા, સિદ્ધ સમાન સદાપદ મેળો એ નાવે છે ને, એટલે સિદ્ધ થી જુદો ગયો. આગળ એક ક્ષણ સિદ્ધ થી જુદો પડે, ઓમાં જરીક ખીસો શબ્દ હતો, ઓમાં જરીક કહેશો જ્ઞાતા ભાવ માંથી એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ, જરીક કહેશો એટલે મિથ્યા દ્રષ્ટિ. અહીંયા કે છે કે સીધ થી જુદો પડ્યો. હવે કેટલો ટાઈમ જુદો પડ્યો કે એક ક્ષણ સીધ થી જુદો પડે તે મિથ્યા દ્રષ્ટિ છે, તે વાત યથાર્થ છે 100%. કાં જ્ઞાતા ને કાં કરતા, જ્ઞાતાપણું કોને આશરે થાય? સિદ્ધ ને આશરે. સિદ્ધ નો આશરે જ્ઞાતાપણું એ ચીજ કીધું. સમજી ગયા? એક જીવનો જેવો સ્વભાવ છે એવો સ્વભાવ પૂર્ણ પ્રગટ થઈ જનારા સિદ્ધો છે અનંત. તો એ જે સિદ્ધો છે, જે સિદ્ધ પરમાત્મા, એવો જ હું છું. કેમ કે એ જાણનાર દેખનાર છે ને હું જાણનાર દેખનાર છું. તો દ્રષ્ટિ આત્મા ઉપર આવી છે, જ્ઞાયક ઉપર આવશે, એમાં દ્રષ્ટિ નહીં. વાંચી તો પેલા નિમિત્તની સાપેક્ષતાથી વાત કરી કે અર્યંતના દ્રવ્ય ગુણ પર્યાય જે જીવ જાણે છે અને પછી નિશ્ચયથી એના જેવો જ હું છું એમ જાણે છે, એનો મોક્ષ થાય. શરૂઆત તો નિમિત્ત સાપેક્ષથી વાતો પાડી અને પછી નિમિત્ત મુલક છોડાવીને ઉપાદાનમાં આવ્યા. ઉપાદાનમાં ત્રણ ભેદ પડ્યા, ત્રણ ભેદ કરીને પાછો ભેદ કરતા, એવી શૈલી છે. એમ અહીંયા કે છે કે એક ક્ષણ ઓમાં જરીક ખીસો જ્ઞાતા ભાવમાંથી એટલે કરતા બની ગયો, અને સિદ્ધ થી જુદો પડીને એક ક્ષણ સિદ્ધ થી જુદો પડ્યો, એ સિદ્ધ નો હું સંસારી ખલાસ. પણ હું તો સંસારી છું અને એ સિદ્ધ છે, અને સંસારી છું એવો જેવો છું એવું હું માનું છું, એમાં મિથ્યા દ્રષ્ટિ ક્યાં આવ્યો? કે ના, સીધ થી જુદો પડ્યો હતો, ખલાસ થઈ ગઈ. સીધ ની છાપા કરી હોય તો તમને નહીં બના, ઉઠાય તો સીધ નહીં. એટલે એક ક્ષણ સ્થિતથી જુદો પડે તે મિથ્યા દ્રષ્ટિ છે. હું સંસારી છું વર્તમાનમાં, દ્રષ્ટિ પર્યાય પડવેલી, પર્યાય દ્રષ્ટિ થઈ ગયો, એવું આત્મા છે નહીં પાછો. જો આત્મા સંસારી હોય અને સંસારી માને તો સમય નથી થવું
જોઈએ,
મિથ્યા દર્શન ના આવવું જોઈએ. પણ સંસારી નથી અને માને કે સંસારી એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. જે સિદ્ધ દેવો પરમાત્મા, પરિપૂર્ણ પરમાત્મા, અને જાણનાર દેખનાર, જાણનાર દેખનાર, એ જાણનાર દેખનાર, એ જાણનાર. અધૂરા પૂરા નો પ્રશ્ન જ નથી એમ કે છે. એ કેવળ જ્ઞાન છે ને અહીંયા શુદ્ધ જ્ઞાન છે એનો પ્રશ્ન જ નથી. જાણવાની વિવક્ષા એ સમાન છે, વિનાથી અવસ્થા અહીંયા ગૌણ છે, એ વાત છે. એનો પ્રશ્ન જ ઉઠાવીશ ને એમ કે છે. એટલે ગૌણ કરજે એમ નથી લખવું,
પ્રશ્ન જ નથી એમ.
શક્તિ એ તો બધા સિદ્ધ છે, પણ વ્યક્તિ એ શું? કે વ્યક્તિ એના જેવો વર્તમાનમાં હું એ જાણનાર દેખના, હું જાણનાર
દેખના.
હવે નીચે પાછું છઠ્ઠું બોલ. તારી પર્યાયમાં સિદ્ધો ને થાય છે, તારી પર્યાયમાં સિદ્ધો ને થાય છે, તેથી તો અલ્પજ્ઞ પણે ને રાગ પણે રહી શકશે નહીં. એમ કે છે કે તું તો થાપતો નથી, પણ તારી પર્યાયમાં અમે અનંતા સિદ્ધો ને થાપીએ છીએ. અમારી પર્યાયમાં તો થાપીએ છીએ, પણ એ જોતા તારી પર્યાયમાં અમે સિદ્ધ ની સ્થાપના કરીએ છીએ. એટલે તારી પર્યાયમાં જ્ઞાની બીજાની પર્યાયમાં થાપે છે, તારી પર્યાયમાં સિદ્ધો ને થાય છે. મારી પર્યાયમાં સિદ્ધો ને થાય પાય તો બરાબર છે, પણ તારી પર્યાયમાં,
તારી
પોતાની પર્યાયમાં સિદ્ધો ને થાય છે, તેથી તું અલ્પજ્ઞ પડે ને રાગ પણે રહી શકશે નહીં. હવે સર્વજ્ઞ સ્વભાવમાં તું જઈશ ને સર્વજ્ઞ થઈશ, એ ભેદ હોતા તું નહીં સમજે જા. એ ઉપરના ચોથા બોલનો છઠ્ઠા બોલનો ભેદ સિદ્ધ થાય પાસે. બાળગોપાળ એટલે નિગોદ નો જીવ, બકરા નો જીવ, કુતરા નો જીવ,
જીવ રાશિ
તમામ આ બાળગોપાળ સૌ ખરેખર એટલે આપણે કહ્યું ને નિરંતર આ બાળ ગોપાલ સૌ ખરેખર નાના મોટા બધા જીવો ખરેખર જાણનાર ને જ જાણે છે. જાણનાર ને જાણશે એમ લખ્યું નથી, જાણનાર ને જાણવાની શક્તિ છે એમ લખ્યું નથી. જાણનાર ને જાણવાની શક્તિ એમાં છે માટે જાણશે એમ લખ્યું નથી. જાણનાર ને જાણે છે ખરેખર બધા
વ્યક્તિમાં.
પર્યાય પ્રગટ થઈ ગયેલી છે, પર્યાય પ્રગટ એવી થઈ છે કે જાણના ને જાણે છે, જાણના ને જાણે છે, પર્યાય પ્રગટ થઈને જાણના ને જાણે, પ્રગટ થઈને જાણના ને જાણે એમ. પણ એને જાણનાર નું જોર દેખાતું નથી. આ કરતા બુદ્ધિ છે ને, કરતા બુદ્ધિ છે કે હું જ્ઞાતા છું, જાણનાર છું એમાં એવું નથી. પણ એને જાણનાર નું જોર દેખાતું નથી, તેથી આ રાગ છે, આ પુસ્તક છે, આ વાણી છે માટે જ્ઞાન થાય છે એમ એનું જોર પરમાં જાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્ય નો વિશ્વાસ જ આવતો નથી. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્ય નો વિશ્વાસ જ આવતો નથી કે મારી જ્ઞાન ની પર્યાય નું સામર્થ્ય જેવું છે કે મારા નાયક જ મારા જ્ઞાન માં જણાય છે. પર્યાય નું સામર્થ્ય એવું છે કે જ્ઞાયક ગણાય છે. ઓલું તો જ્ઞેય છે, ઓલું તો ત્રણેય કાળ છે છે ને છે, પણ એની પર્યાયમાં જાણનાર ગણાય છે એવું સામર્થ્ય એની પર્યાયમાં પ્રગટ થઈ ચૂક્યું છે. એના શ્રદ્ધામાં પોતાના સામર્થ્ય નો વિશ્વાસ જ આવતો નથી કે મારી શ્રદ્ધા જ્ઞાન ની પર્યાયમાં જાણનાર ગણાય છે, નાયક જ ગણાય છે, એમ એને વિશ્વાસ જ આવતો નથી. મારા જ્ઞાનમાં રાગ ગણાય છે, પુસ્તક ગણાય છે, એ વિશ્વાસ છે. મારા જ્ઞાનમાં આત્મા ગણાય છે એવું મારા જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે. એમ પર્યાયનું એવું સામર્થ્ય છે કે ભેદ બુદ્ધિ કરતા પણ નાયક જ ગણાય છે. એમ કે
સામર્થ્ય જેવું છે કે જાણનાર ને જાણતું
જ્ઞાન ની પર્યાય પ્રગટ વ્યક્ત થાય છે. એ વ્યક્ત પર્યાય શક્તિ ને પ્રસિદ્ધ કરે છે, એ વ્યક્ત પર્યાય અવ્યક્ત ને પ્રસિદ્ધ કરે છે. અવ્યક્ત એટલે દ્રવ્ય, વ્યક્ત એટલે પર્યાય. વ્યક્ત થયેલી પર્યાય અવ્યક્ત ને પ્રસિદ્ધ કરે છે, પ્રકાશ પ્રકાશક ને પ્રસિદ્ધ કરે છે. એમ કહેવા માંગે હવે એ પ્રકાશ ની અંદર સામર્થ્ય જેવું છે દીવાના પ્રકાશમાં કે પ્રકાશક ને પ્રસિદ્ધ કરે ને કરે એવું એ પર્યાયમાં સામર્થ્ય છે. પ્રકાશ ની પર્યાયમાં એક સમયની એમ કહે છે કે બાળ ગોપાલ ને જાણનાર જ જણાય છે. જાણનાર જણાય છે એવું સામર્થ પર્યાયમાં પ્રગટ થઈ ગયું છે.
પર્યાયનું સામર્થ આટલું છે કે જાણનારો
જણાય છે એવું પર્યાયનું સામર્થ પ્રત્યેક જીવમાં છે. એમ એમ કહેવા માંગે પણ એની શ્રદ્ધામાં પોતાના સામર્થ નો વિશ્વાસ જ નથી આવતો કે મારું સામર્થ અત્યારે પ્રગટ થઈ ગયું છે, મારો ભગવાન આત્મા મને જણાય ગયો, બીજું કઈ જણાતું નથી. એની શ્રદ્ધામાં આવતું નથી, શ્રદ્ધામાં નથી આવતું. મને પર ગણાય છે એમ શ્રદ્ધામાં આવે છે એટલે બહિર્મુખ દ્રષ્ટિ રહી ગઈ, ઉપયોગ અભિમુખ થાય છે. કાં કરું ને કાં જાણું, કાં રાગને કરું ને કાં રાગને જાણું. એમ રાગને જાણવાનું ને પરને કરવાનું સામર્થ્ય જ પર્યાયમાં નથી. પર્યાયમાં તો આત્માને જાણવાનું સામર્થ્ય,
આત્માને જાણવાનું સામર્થ્ય.
ઉપયોગમાં આત્માને જાણવાનું સામર્થ્ય, પણ ઉપયોગમાં રાગને કરવાનું ને રાગને જાણવાનું સામર્થ્ય જ નથી. એક વાત તો નિશ્ચયમાં આવી જાય પછી વ્યવહારની વાત પછી
કરવાનું.
બીજી વાત કે ને આ બાળ ગોપાલ સૌ ખરેખર જાણનાર ને જાણે છે, રાગને કરે છે ને રાગને જાણે છે, સ્વપર ને જાણે છે એમ લીધું નથી, પણ જાણનાર ને જ તમને કે કાંઠમાં લઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ જ છે. વસ્તુના સ્વરૂપને સ્વીકારતો નથી ત્યાં સુધી અજ્ઞાન. જ્યારે વસ્તુના સ્વરૂપને સ્વીકારશે ત્યારે અજ્ઞાન. આ વસ્તુનું સ્વરૂપ અનાદિ અનાદિ, આમાં ભાગલા નથી. કે જ્ઞાનીને આત્મા જણાય અને અજ્ઞાનીને દેહ જણાય, બાળકો પણ સૌ શબ્દ માત્ર ને. ખરેખર આવી સ્થિતિ ભજરી છે તો સ્વીકાર કરે આ બાળક જાણનાર જણાય છે. એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્ય નો વિશ્વાસ નથી આવતો કે જાણનાર જણાય છે મને, એ શ્રદ્ધામાં નથી આવતો. એની શ્રદ્ધામાં એમાં પર જણાય છે, પર જણાય છે, પરને કરું છે ને પરને જાણું, પરને કરું છું પરને જાણું. આ વિષય કશાય પ્રવૃત્તિ કરી દે છે.
અત્યારે હાલ પણ જાણનારો જાહે થયેલો છે,
હાલ એ શ્રદ્ધામાં આવતું કેમ કે છે. તારી શ્રદ્ધામાં એમ નથી આવતું
એટલે તું મિથ્યા દ્રષ્ટિ રહી ગયો. તારી શ્રદ્ધામાં જયારે આવશે કે જાણનાર ગણાય છે ત્યારે તમે દર્શન થઈ ગયો. કેટલી વાત છે
સ્વરૂપ તો ત્રિકા સામર્થ નું પિંડ છે,
પિંડ છે એમાં તો પ્રશ્ન નથી.
બધા સ્વીકાર કરે આ સામર્થ નો ખ્યાલ.
હા, એ તો એનામાં તો જ્ઞેત્વ છે જ્ઞાનમાં વિષય થવાનું, પણ જ્ઞાનની પર્યાયમાં એને જાણવાનું સામર્થ્ય પ્રગટ થઈ ગયું છે.
પ્રગટ થઈ ગયું
છે, ઓલું જણાયેલું છે અને જ્ઞાન એને જાણે છે. જણાયેલું છે અને જ્ઞાન એને જાણે છે એવો સંબંધ રહી ગયો છે અનાદિ અનંત. એક સમય પણ જ્ઞાન આત્માને ન જાણે તો જ્ઞાન નો જડ થઈ જાય, માટે નિરંતર જણાય છે. બાળ ગોપાલ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા જણાય ગયો છે એમ કે, પણ એની શ્રદ્ધામાં એને વિશ્વાસ નથી આવતો. હું મને જણાવ, હું મને જાણું તો આનંદ આવવો જોઈએ. અરે હું મને જણાવ એમ તને તારી શ્રદ્ધામાં આવતું નથી એટલે આનંદ નથી આવતો. તું પ્રયોગ કર, તારી શ્રદ્ધામાં લે, લે ને આનંદ ના આવે તો મારી પાસે આવજો એમ કે. તું શ્રદ્ધામાં લે ને, પણ તું લેતો જ નથી શ્રદ્ધામાં. તને શ્રદ્ધા જ બેસતી નથી. અમે કઈ છીએ શ્રદ્ધા બેસતી નથી.
વર્તમાન બકરી બોલે કીધું સ્વરૂપ જે વાત આપ કરો છો જગત ને જ્યાં પાત્ર જીવન બેઠેલું છે, કામ આ થઈ જાય છે એનું કામ
કામ થઈ જાય છે. આમાં શબ્દ છે ને ગુરુદેવ ની વાણી નો જ આપણે અને જ્ઞાન આત્માને પ્રતીત કરે છે, માટે જ્ઞાન જ આત્માના પરિણામ છે, રાગ આત્માના પરિણામ નથી. કે સર્વથા ભિન્ન નથી, નાયક થી જ્ઞાન ની પર્યાય શરૂ અભિન્ન નથી, અભિન્ન છે, માટે જ્ઞાન નાયક ને પ્રસિદ્ધ કરે જ છે.
કથનજીત અભિન્ન છે એને જાહેર ન કરે, કથનજીત ભિન્ન છે એને કે જાહેર કરે છે. અન્યાય થઈ ગયો.
જુઓ જુઓ મહાત્મા ઉપર કેવો, કે જે પ્રથક છે એ તને જણાય છે, અપ્રથક ભિન્ન છે એ જણાય, અભિન્ન તને જણાય. જેને કોયડો ઉકલી ગયો અને બીજાને એ કોયડો આપે છે ને, ઉકેલ થતો તમને આશ્ચર્ય.
આ કોયડાનો ઉકેલ તેને હંતા સીધો થઈ ગયા.
થઈ ગયા હંતા. હું તો જાણનાર છું.
કોયડો આટલો જ છે. થઈ ગયા શું થઈ ગયો, બે થઈ ગયા શું થયો.
એ છે કે એનું જોડ પરમાં જાય છે, એની શ્રદ્ધામાં પોતાના સામર્થ્ય નો વિશ્વાસ જ આવતો નથી, કે જાણનાર જણાય છે એવું થઈ ગયું છે એનો વિશ્વાસ જ આવતો નથી. કોનો વિશ્વાસ આવે છે? આ જણાય છે એનો, અને કરુણા ને જાણવું ખોટું છે. પછી બોલ 15મો. શ્રોતા પૂછે છે, દ્રવ્યને સાવ નકામું કરી દીધું, પર્યાયને પણ દ્રવ્ય કરે નહીં. એટલે દ્રવ્યને તદ્દન નકામું કરી નાખ્યું, કેમ કે પર્યાયને કરે નહીં તો પછી બીજું છે. શ્રોતા પ્રશ્ન કરે છે કે દ્રવ્યને સાવ નકામું કરી દીધું, કેમ
તમે તો દ્રવ્ય નકામું કરી દો કે પોતાના પરિણામ ને કરે નહીં, એટલે નકામું દ્રવ્ય ને કરી નાખ્યું, દ્રવ્ય ને કામ નું રાખ્યું નહીં કઈ, એમ જોતાનો પ્રશ્ન છે. એમ પૂજ્ય ગુરુદેવ, અરે ભાઈ આ તો અંતર વેદની મૂળની વાતો છે, આમાં દ્રવ્ય નકામું નથી થઈ જતું, પણ અલૌકિક દ્રવ્ય સિદ્ધ થાય છે. ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત એ તો સર્વ આગમના મંથનનો સાર છે. આ વાત અહીંથી બહાર આવી છે, એ પહેલા આ વાત હિન્દુસ્તાનમાં ક્યાંય ન હતી. ક્રમબદ્ધ એ પરમ સત્ય છે, જે કાળે જે થવાનું છે તે જ થશે, તેને ઇન્દ્ર, નરેન્દ્ર કે જીનેન્દ્ર પણ ફેરવવા સમર્થ નથી. ક્રમબદ્ધમાં અકર્તા પણ સિદ્ધ કરે છે, પણ દ્રવ્યને સાવ નકામું કરી દીધું, પર્યાયને પણ દ્રવ્ય કરે નહીં, એનો ઉત્તર આપે છે. ક્રમબદ્ધમાં દ્રવ્ય અકર્તા છે એમ સિદ્ધ કરે છે. આના સંસ્કાર પડ્યા છે તે સ્વર્ગમાં જશે ને ત્યાંથી સંકિત પામશે. આના સંસ્કાર પડ્યા હશે ક્રમબદ્ધના અકર્તાના જ્ઞાતાના, તો ચાર ગતિમાં સ્વર્ગમાં જશે જીવ એમ કે છે. અને અહીંયા સંકેત નહીં પામ્યો હોય પણ આના સંસ્કારના બળથી એની ચાર ગતિમાં સ્વર્ગતિ થશે. સાવ નકામું કરી દીધું કે પોતાની પર્યાય ને પણ ન કરે, એટલે પ્રશ્ન એમ થયો કે જો દ્રવ્ય પર્યાય ને ન કરે, કરતા બુદ્ધિ હોવાનો પ્રશ્ન છે, કરતા બુદ્ધિ વાળાનો પ્રશ્ન છે કે દ્રવ્ય એનું નામ કે કઈક ને કઈક ક્રિયા કરે, દ્રવ્ય એનું નામ, આત્મા એનું નામ કે કઈક ને કઈક ક્રિયા કરે એને આત્મા કહેવાય. પણ આત્મા કઈ ન કરે, પોતાની પર્યાય ને પણ ન કરે, તો આત્મા નકામો થઈ ગયો.
શ્રોતાનો
પ્રશ્ન છે, કરતા બુદ્ધિ વાળાનો પ્રશ્ન છે કે તમે એમ કહો છો કે આ ક્રમબદ્ધ પર્યાય છે અને આત્મા કરતા છે, તો પછી જો દ્રવ્ય પર્યાયને ન કરે તો દ્રવ્ય નકામું થઈ ગયું, કામ વિનાનું થઈ ગયું, કઈ કામ જ કરતું નથી, કુટસ્થ થઈ
ગયું
એમ કહે છે પ્રશ્નકાર. તો કહે છે કે ક્રમબદ્ધ પર્યાયનો સ્વીકાર કરતા આત્મા કરતા છે, અકર્તા પણ સ્વીકાર કરતા એને સમ્યક દર્શન થાય, એટલે નકામું ક્યાં રહ્યું? હવે નીચે એક આના પછી 15 છે ને, 15 પછી 16 નો છે, એનો મોટો પારો છે ને, એના મોટા પારામાં છેલ્લી લીટી સોનો નિર્ણય કરતા દિશા પલટી જાય છે. ખરેખર તો પરોક્ષ જ્ઞાન છે તે જાણનાર જ છે, પ્રત્યક્ષ જ્ઞાન હોય કે પરોક્ષ જ્ઞાન, પણ જાણનાર જ છે, કરનાર નથી એમ, એટલો ખુલાસો. એટલી લીટી મેં જે કરી હોય ને ત્યાં તમને સમજાવું. પછી 20મો બોલ, અરે ભાઈ તું વિચાર તો કર કે તું કોણ છો.
પર્યાય સત્કારથી
સ્વતંત્ર પરમે છે, એનામાં ભાવ નામની એક શક્તિ છે, એના કારણે પર્યાય થાય જ છે, કરવું તો થાય એમ નથી. આ ભાઈ માર્ગ આકરો છે, અચિત્ય છે, અગમ્ય છે, અગમ્યને ગમ કરાવે એવું અપૂરો માર્ગ છે. પર્યાય ક્રમસર થાય છે, દ્રવ્ય કુળ પણ એનો કરતા નહીં એમ કહીને એકલી સર્વજ્ઞતા સિદ્ધ કરી છે. સર્વજ્ઞ સર્વરે જાણવું, દ્રવ્ય ગુણ પર્યાયને જાણવું એમ. આગળ અકર્તાપણું એટલે જ્ઞાતાપણું સિદ્ધ કર્યું છે. અકર્તાપણું કહો કે જ્ઞાતાપણું, જ્ઞાતાપણું કહો કે અકર્તા કહો, સમજી ગયા? એનું બેનું શબ્દ જુદા છે, બેનું વાચ્ય એક છે. અકર્તાપણું કહો કે જ્ઞાતાપણું કહો, જ્ઞાતાપણું કહો કે અકર્તાપણું કહો, એનું વાચ્ય એક જ છે. અકર્તાપણું એટલે આત્મા અકર્તા છે એટલે જ્ઞાતાપણું સિદ્ધ કર્યું છે. રાગનો કે નિર્મળ પર્યાયનો કરતા નથી, અકર્તા છે. અકર્તા છે એટલે રાગ અને નિર્મળ પર્યાય બે જે થાય થવા યોગ એનો જાણનાર જ્ઞાતા. જાણવામાં વિતરાગતા છે અને કરવામાં મિથ્યા પછી. જે પર્યાય થવા વાળી છે તેને કરવું શું, અને જે નહીં થવા વાળી છે તેને પણ કરવું શું, એવો નિશ્ચય કરતા જ કર્તૃત્વ બુદ્ધિ તૂટીને સ્વભાવ સન્ન થઈ જાય છે. ત્રિકાળીને સર્વજ્ઞ જાણનાર દેખનાર છે, ત્રિકાળીને સર્વજ્ઞ જાણનાર દેખનાર છે, એમ હું પણ ત્રિકાળીને જાણવા દેખવા વાળો જ છું એવા ત્રિકાળી જ્ઞાયક સ્વભાવનો નિશ્ચય કરવો એ જ સમ્યક દર્શન છે. કે છે કે પર્યાય ન થવાની હોય એને કોણ કરે, અને થાય એને કોણ કરે? એકલો માત્ર જાણવું જાણવું સ્વભાવ છે જ્ઞાયક ઉપર દ્રષ્ટિ પડતા પર્યાયનું કર્તૃત્વ છૂટી જાય છે, અને પર્યાય થઈ આવીને રીતિ નથી, અને પર્યાય જણાય આવીને આપણે રીતિ નથી. દ્રવ્યને જાણતા જાણતા પર્યાયને જાણ, એટલો તારી મર્યાદા છે. તારી મર્યાદા હોય તો દ્રવ્યને જાણતા જાણતા પર્યાયને જાણવું એ તારી મર્યાદા છે. દ્રવ્ય પર્યાય બેને જાણવું એ તારો સ્વભાવ છે, પણ દ્રવ્યને જાણવું અને પર્યાયને કરવું એ સ્વભાવ નથી. દ્રવ્યને પણ જાણવું, ગુણોને પણ જાણવું, પર્યાયને પણ જાણવું, જાણવું 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 જાણવું. ત્રિકાળીને જાણવા જતા પર્યાયની કર્તૃત્વ બુદ્ધિ છૂટે છે, એ સિવાય કોઈ બીજો ઉપાય નથી. અરે પણ તારા જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ ગયો છે, એને સ્વીકાર કરીને
સ્વીકાર કરવાનો.
જ્ઞાનીઓ એના જ્ઞાનમાં આત્માને જાણે, હું મારા જ્ઞાનમાં આત્માને નથી જાણતો, હું તો અજ્ઞાની છું. એ અજ્ઞાની દેવાનું સિદ્ધ દેખનાર જાણનાર લીધું અને તું પણ દેખનાર જાણનાર છો, એનો વિભાગ ન પાયો. વિભાગ આમાં અતરના બોલનો વિભાગ પાડ્યો. સિદ્ધ પરમાત્મા સર્વજ્ઞ પણ ત્રિકાળી ને જાણે, સત્તરમાં બોલમાં આવ્યું ને, 19માં બોલમાં આવ્યું ને કે ત્રિકાળી ને સર્વજ્ઞ જાણનાર દેખનાર છે. સર્વજ્ઞ છે એ કેને જાણનાર દેખનાર છે? પોતાના ત્રિકાળીને. એમ લીધું, એમ હું પણ ત્રિકાળીને જાણનાર દેખવા આવ્યો છું. હું પણ મારા ત્રિકાળી નાયક આત્મ ત્રિકાળી એટલે નાયક સામાન્ય એને જાણવા દેખાવાનો છું એમ. એવા ત્રિકાળી નાયક સ્વભાવ નો નિશ્ચય કરવો એ સમ્યક દર્શન છે. હું પણ જાણનાર ને જાણું એવો મારો સ્વભાવ છે એમ જે નિર્ણય થયો એનું નામ સમ્યક દર્શન છે. અને એમાં એમ લીધું કે સિદ્ધ ભગવાન છે એ જાણનાર દેખનાર છે અને હું પણ જાણનાર દેખનાર છું એટલું લીધું.
વિભાગ ના કરવાને જાણું કાને જાણે
એ આના કરતી ઊંચી વાત છે. ઊંચી છે
ત્યાં
જે અપેક્ષા હોય એ સત્ય છે. હું બે વાત બરાબર જેમ સર્વજ્ઞ ત્રિકાળી ને જાણનાર છે દેખનાર છે એમ હું પણ જાણનાર દેખનાર છું એમ જો તારા જ્ઞાન સદામાં આવશે તો તને સમ્યક દર્શન થઈ જશે. કેમ કે સમ્યક દર્શન થવાની પ્રોસેસ લખી દે કે ત્રિકાળીને જાણે તો સમ્યક દર્શન થાય. ત્યાં સમ્યક દર્શન ની ઉત્પત્તિ કેમ થાય કેના આશ્રય થાય એ લીધું. અને ઓલો કોમન સામાન્ય સ્વભાવ સિદ્ધ ભગવાન દેખનાર જાણનાર છે હું દેખનાર જાણનાર છું એટલે કે એ જ્ઞાનમાં જ આવી ગયો કર્તૃત્વમાં છૂટી ગયો. બેનો પ્રયોગ થાય કે ત્રિકાળીને જાણે છે જેમ સર્વજ્ઞ ભગવાન એમ હું પણ ત્રિકાળીને જાણું તો જ મને સમ્યક દર્શન
થાય.
અહીંયા લીધું કે સમ્યક દર્શન કેમ થાય કે ત્રિકાળીને જાણતા સમ્યક દર્શન સમજી ગયા. અને ઓમાં જાણું 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 કોમન લીધું એમાં આખો સિદ્ધ જેવો હું છું સિદ્ધ જેવો હું છું એમ થયું ને. એટલે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જ આવે ને કરતા બધી છૂટે જાણનાર માં આવી ગયો. એટલે એમાં બધામાં સ્વભાવની મુખ્યતા આવી જાણવાની મુખ્યતા આવી કરવાની મુખ્યતા નહી. અહીંયા કરવું ને જાણવું બે વિભાગ પાડે છે. જાણવું તારો સ્વભાવ છે કરવું તારો સ્વભાવ છે. કરવું એ અજ્ઞાન છે જાણવું એ જ્ઞાન છે. જાણવામાં કોપન માં ઉપાદેય ને પ્લસ જે પર્યાય જણાય છે એ બધું આવી જાય. પર્યાય નું જાણવું પણ આવી જાય. દ્રવ્ય નું પણ જાણવું તો આવ્યું પણ પર્યાય નું જાણવું આવી ગયું.
પક્ષાતિક્રાંત
ના સ્વરૂપ ની વાત કરી છે. પછી બતાવો પછી ટી મારી કેટલાક આગળ જરૂરી નહીં પૂછા. ક્રમબદ્ધ પર્યાયના સિદ્ધાંતથી મૂળ તો અકર્તા પણ સિદ્ધ કરે છે. જૈન દર્શન અકર્તાવાદ છે. આત્મા પરદેવનો તો કરતા નથી જ, રાગનો પણ કરતા નહીં અને પર્યાયનો પણ કરતા નહીં. એટલે શુદ્ધ પર્યાય પર્યાય પર્યાયના જન્મ ક્ષણે સટકારકથી સ્વતંત્ર જે થવાની તે જ થાય છે. પણ એ ક્રમબદ્ધનો નિર્ણય પર્યાયના લક્ષે થતો નથી. ક્રમબદ્ધનો નિર્ણય કરવા જાય ત્યાં શુદ્ધ ચૈતન્ય નાયક ધાતુ દ્રષ્ટિ જાય છે. ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે કર્મવત પર્યાયને જાણે છે. ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થઈ અકર્તા જ્ઞાનના લક્ષણ ઉપર દ્રષ્ટિ ગઈ ને, તો ત્યારે જાણનાર જે પર્યાય પ્રગટ થાય છે તે કર્મવત પર્યાયને જાણે છે. કર્મવત પર્યાયનો નિર્ણય સ્વભાવ સન્મુખના અનંત પુરુષાર્થ પૂર્વક થાય છે. કર્મવત પર્યાયના નિર્ણયનું તાત્પર્ય વિતરાગતા છે. એ વિતરાગતા વિતરાગ સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં પ્રગટે છે. એ વિતરાગતા વિતરાગ સ્વભાવ પર દ્રષ્ટિ જાય છે ત્યારે પર્યાયમાં પ્રગટે છે. વિતરાગતા વિતરાગી સ્વભાવ પર દ્રષ્ટિ જાય ત્યારે વિતરાગ પર્યાય પ્રગટ થાય. એમ સમયસાર ગાથા 320 માં કહ્યું છે ને કે જ્ઞાન બંધ મોક્ષને કરતું નથી પણ જાણે જ છે. આહા, મોક્ષને જાણે છે, મોક્ષને કરે છે એમ કહ્યું નથી. પોતાના થતા ક્રમસર પરિણામને કરે છે એમ નહીં પણ જાણે છે એમ કહ્યું. ગજબ વાત છે. આખો આત્મા જ્ઞાયકને જ્ઞાતા છે. બસ જ્ઞાતાપણું છે એ આત્માનો સ્વભાવ છે. કરવું એ આત્માનો સ્વભાવ નથી, એ અનાત્માનો સ્વભાવ છે. જાણવું એ આત્માનો સ્વભાવ છે, કરવું અનાત્માનો સ્વભાવ છે. અનાત્માનો વિભાવ છે, અનાત્માનો વિભાવ સ્વભાવ છે. કરવું અનાત્માનો વિભાવ સ્વભાવ છે, જાણવું આત્માનો સ્વભાવ છે. પછી એકત્રીસ આત્માર્થી પ્રશ્ન પૂછે છે, આ વસ્તુ પ્રયોગમાં લાવવા માટે પુરુષાર્થ કેવી રીતે કરવો? આ વસ્તુ જે છે એ પ્રયોગમાં લાવવા માટે, પ્રેક્ટિકલ થવા માટે પુરુષાર્થ કેવી રીતે કરવો? બુદ્ધ ગુરુદેવ, પ્રથમ વિચારમાં નિરાલંબીપણે ચાલવું જોઈએ. કોઈના આધાર વિના જ, અધરથી જ ચાલે કે હું આવો છું. માર્મિક વાત છે. પ્રથમ વિચારમાં નિરાલંબીપણે ચાલવું જોઈએ. એટલે કે વસ્તુનો જ્યારે નિર્ણય કરે છે જીવ, ત્યારે કુંભુન ભગવાને કહ્યું માટે હું આવો છું, ગુરુદેવ કહ્યું માટે આવો છું, એમ એનું આલંબન લઈને સ્વરૂપનો વિચાર ન કરવો. પ્રથમ વિચારમાં નિરાલંબીપણે વિચારવું જોઈએ, ચાલવું જોઈએ. એમ ચાલવું જોઈએ એટલે વિચાર ચાલવું. પ્રથમ વિચારમાં નિરાલંબીપણે વિચારવું જોઈએ, ચાલવું જોઈએ. કોઈના આધાર વિના જ, અધરથી ચાલે કે હું આવો છું.
સ્વયં એના જ્ઞાનમાં આવું,
પોતાના જ્ઞાનમાં સ્ફૂર્ણ થવી
જોઈએ,
અંદર માંથી આવવી જોઈએ, સ્વયં આવવી જોઈએ. કેમ કે સ્વયંભૂ થવું છે ને, એટલે વિચારમાં પણ સ્વયંભૂ નિરાલંબીપણે મારો આત્માનું સ્વરૂપ જ આવું છે. એવો રસ આવે કે બહારમાં આવું ગોઠે નહીં. હજુ છે તો વિકલ્પ, પણ એમ જ લાગે એમ ગોલન ચાલતા ચાલતા લાગે. એમ પોલન ચાલતા ચાલતા એમ લાગે કે આવું છું આવું છું આવું છું રાઈટ. પછી એ વિકલ્પ પણ છૂટી જાય, પછી તો સહજ જ થઈ જાય. સ્વાધ્યાય વખતે પણ આનું આ જ લક્ષ ચાલ્યા કરતો હોય, આ દ્રવ્ય આ ગુણ આ પર્યાય આ વિચારો ચાલતા આખા જગતના બીજા વિકલ્પો છૂટી ગયા હોય છે. પ્રમાણ જ્ઞાનમાં જ્યારે આવે છે ત્યારે પ્રમાણની બહારના બધા વિચારો સહજપણે છૂટી જાય છે, દ્રવ્ય ગુણ પર્યાયના વિચારનો વિચાર. હવે આગળ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત છે, લાઈન કરી છે મેં, શાસ્ત્રોના શબ્દો વિના હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. એટલે ઓલું જે નિરાલંબીપણે ચાલવું જોઈએ એનો ખુલાસો કરે છે કે શાસ્ત્રના અવલંબનથી તું નિર્ણય નહીં કરી શકે, શાસ્ત્રના આધારે તારો નિર્ણય નહીં થાય, તારો નિર્ણય તારા આત્માને આધારે થશે. સીધો
સીધો
ભલે તે સાંભળેલું હોય તારી ધારણામાં હોય, પણ એ સાંભળેલું ને ધારણામાં એમને રહેવા દે, એનું એમ ને રહેવા દે. તું ધારેલું ને સાંભળેલું છે એના આધારે તારો નિર્ણય ન કર. પણ કે છે કે સીધો અંદરમાં એક સ્ફૂર્ણ આવે કે હું તો આવું છું, પછી શાસ્ત્રને મેળે તો વાંધો નહીં, પણ શાસ્ત્ર કે છે માટે હું આવો છું એ પરાલંબી પણ છે. ઉકેલ થઈ જવો જોઈએ, અંદર માં કોઠા સુજ કહેવાય, અંદર માંથી સ્ફૂર્ણ થાય. આ એક લાઈન છે અને એ એ લાઈનમાં આવી જાય છે, સમય દર્શન થવાનું હોય અને આ લાઈનમાં આવી જાય, હૈયા ઉકેલ થઈ જવો જોઈએ. ઉપાળ મૂળમાંથી આવવો જોઈએ, શાસ્ત્રમાંથી આવવો ન જોઈએ, મૂળમાંથી એટલે આત્મામાંથી આ ભાવ આવવો જોઈએ, હું આવો છું. બીજું ઓછું સમજાતું હોય તેનું કઈ નહીં, અન્ય સર્વ વિકલ્પો છૂટી જાય અને અધરથી આત્મા સંબંધિત વિચારો ચાલ્યા કરે. અધરથી એટલે કે એકાએક વિચાર આવી જાય આત્માનો, મોટરમાં બેઠો હોય, જમતો હોય, દુકાને બેઠો હોય, કાપડ ને સમજાવતો હોય, અધરથી અધરથી જાણે કોઈ એકાએક વિચાર સ્ફરી જાય આત્માનો, એમ કે છે. અધરથી એટલે એકાએક કોઈ વ્યવસ્થિત વ્યવસ્થિત વાંચન થી વિચાર આવ્યો એમ નહીં,
સહજ
સહજ અધરથી એકાએક વિચાર આવ્યો. પાપના પરિણામ ચાલતા હોય એમાંથી પણ એકાએક આત્માનો વિચાર અધરથી
સહજ જ્ઞાન,
એટલે અધરથી એટલે કોઈ બીજાના આધાર વિના એકલા આત્માના આધારે આવી જાય.
એટલે અંદરમાં ભાવ ભાષણમાં એટલો જ્ઞાયકને જ લક્ષ કરી અને અંદર
એની 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 અંદરથી જ આવ્યા કરે એમ, અંદરમાં એ અંદરથી આવે છે, બહારથી નહીં, બહારથી ભજી જાય. સહજ સહજ એવી સ્થિતિ અહીંયા ઉકેલ કોટાવી જાય એમ, કોઠાવી ગયા, સૂજ અંદરથી સૂજાવી જાય કે હું તો આવો જ છું એમ, અંદરથી સૂજી જાય, અંદરથી એને સૂજી જાય. કુદકુદ ભગવાને કહ્યું છે માટે આવો છું, ગુરુદેવ કહ્યું છે માટે આવો છું એમ નહીં, શાસ્ત્રના અવલંબન વિના નિરાલંબીપણે એની વિચારધારા એવી ઉત્પન્ન થાય કે એની અંદરથી આવેલી વાત એ સત્ય જ હોય, 100% સાચી હોય એમ. શાસ્ત્રોના શબ્દ વિના અહીંયા ઉકેલ થઈ જવો જોઈએ, ઉપાડ મૂળમાંથી આવવો જોઈએ, બીજું ઓછું સમજાતું હોય તેનું કઈ નહીં, અન્ય સર્વ વિકલ્પ છૂટી જાય અને અધરથી આત્મા સંબંધી વિચારો ચાલ્યા કરે અને વર્યા કરે, વર્ગા કરે, વર્ગા કરે એટલે વર્યા કરે જોઈએ, ત્યાં લાગી જાય એમ, વર્ગા કરે લાગી જાય, અન્ય સર્વ વિકલ્પ છૂટી જાય અને અધરથી આત્મા સંબંધી વિચારો ચાલ્યા કરે અને વૈગા કરે એટલે વિચારો દ્રવ્ય તરફ ને વળગે, પરિણતિ દ્રવ્ય ને વળગે. આખી સત્તાનું જ્ઞાનમાં ગોલન ચાલે છે, આખી સત્તાનું જ્ઞાનમાં ગોલન ચાલે છે. પ્રયોગ તો એને જ કરવો પડે છે, વિશ્વાસ આવવો જોઈએ. બીજી બધી ચિંતાઓ હોય તો આ ક્યાંથી ચાલે? આનો અભ્યાસ વારંવાર જોઈએ. બસ આ છે વ્યાવકન કોટા વિદ્યા છે ગામડાઓમાં. હું ગામડામાં પણ ત્યારે આ શબ્દો બહુ મારા કાન ઉપર આવતા. એને કંકા બારકડી ના આવતી હોય પટેલ પટા, અને મોટા બે પક્ષને વાંધા પડી જાય ત્યારે એને મેજિસ્ટર તરીકે નહીં મધ્યસ્થી તરીકે, સમજી ગયા? પણ એ બે ની વાત સાંભળીને એને અંદરથી હયા ઉકેલ એવો આવી જાય કે આમ જ છે, બસ બીજું કઈ નથી, આ જ સાચું છે. એ હયા ઉકેલ કહેવાય. અને હયા ઉકેલ કહેવાય, કોઠા વિદ્યા કહેવાય. અને વેદાંતમાં એવું એક આવે છે કે પરામાંથી આવે છે અવાજ. પરા કે છે? પરા એટલે અંદરથી સ્ફૂર્ણા, સમજી ગયા? અંદરથી સ્ફૂર્ણા આવી નીકળ્યો. એવી થોડી જાતી દરેકને અનુભવ હોય છે. પર સંબંધે નિસ્ફૂર્ણા થવાનું હોય છે એનું ભવિષ્ય ખ્યાલમાં આવી જાય. એવી યોગ્યતા અંતર્ગર્ભિત પડી હોય કે એ ઉભી થાય, એ સ્વરૂપ ને જેવું છે એવું જાણતી યોગ્યતા ઉભી થઈ જાય એમ સહજ પડે. આ વિષય એવો છે કે આ તો કેવળ અનુભવ ગમ્ય છે, આ કઈ કહી ન શકાય, પણ એ પોતાનું સ્વરૂપ જાણે પોતે ખ્યાલ આવી શકે. પછી તેથી શું આપણે જરૂરી લિંગ છે? દ્રવ્ય લિંગ તો સર્વથા જીવનું સ્વરૂપ નથી. દ્રવ્યલિંગ એટલે પાંચ મહાવર્ત ને 28 મૂળ ચોખ્ખા અતિચાર પાડતો હોય. દ્રવ્યલિંગ દ્રવ્યલિંગ પણ સાચું, એમાં કોઈ અતિચાર કે ગરબડ નહીં. અધાકર નો ઉદ્દેશી આરલી નહીં, દ્રવ્યલિંગ કહેવાય. દ્રવ્યલિંગ તો સર્વથા જીવનું સ્વરૂપ નથી, સર્વથા પ્રવચન છે. અને ભાવલિંગ જે સમ્યક દર્શનાન ચારિત્ર ની શુદ્ધ નિર્મળ પર્યાય, એ ભાવલિંગ છે. જે પૂર્ણ સ્વરૂપ એવા મોક્ષનું સાધક છે, મોક્ષનું કારણ થાય છે આ ભાવલિંગ, તો શુદ્ધ ઉપયોગ, તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય છે. તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ કહેવાય છે, ઉપચારથી એટલે વ્યવહારથી, ખરેખર નહીં. પરમાર્થ સૂક્ષ્મ શુદ્ધ નિશ્ચયથી તે પણ જીવનું સ્વરૂપ નથી. આ સાધક પર્યાય ને દ્રવ્યની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. સમ્યક દર્શન જીવના પરિણામ છે એ ઉપચારથી કહેવામાં આવે છે. શુદ્ધ ઉપયોગ છે એ ઉપચારથી જીવના પરિણામ છે એમ. એ જીવ નથી, ખરેખર દેહાદી કે રાગાદી તો જીવના નથી જ, પણ અહીં તો ભાવલિંગની નિર્મળ પર્યાય જે મોક્ષની સાધક છે તે પણ જીવની છે તેમ ઉપચારથી કહેવામાં આવે છે. પર્યાયનું લક્ષ છોડાવવા ભેદ જ્ઞાનની પરાકાષ્ઠાની આ ગાથા પરમાત્મા પ્રકાશ 88 છે. ધ્રુવ સ્વભાવની સન્મુખ જે ધ્યાનની અકસાય સાધક પર્યાય પ્રગટ થાય છે તે પણ ઉપચારથી જીવનું સ્વરૂપ છે. પરમાર્થી તો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ જ જીવનું સ્વરૂપ છે. આવી વાતો ભાગશાળી હોય તેને કાને પડે છે.
પર્યાયનું લક્ષ છોડાવ એટલે આનો અર્થ શું કરે છે? દ્રષ્ટિ વિપરીત વાળો ક્યાં તો પર્યાયનું લક્ષ છોડાવવા કર્યું છે,
પ્રયોજન સિદ્ધ કરવા,
પ્રયોજન આ સિદ્ધ કર્યું છે. નહીં તો છે
તો એ જીવન ઉપચારથી જીવ ન કહેવાય. ખરેખર એ જીવ છે પણ એ પર્યાય નું લક્ષ છોડાવવા છે તો જીવ, છે તો જીવન, પણ પર્યાયનું લક્ષ છોડાવવા માટે ઉપચારથી એ જીવ નથી એમ કહ્યું, પણ ખરેખર તો જીવ છે એમ એની દ્રષ્ટિમાં છે. એ ખોટો છે, ખોટો છે, સાવ ખોટો છે. અધિકારી થશે અને શુદ્ધની ના વિષય તરફ ગયું કરશે તો સમ્યક દર્શન થશે. હવે સમ્યક દર્શન થાય ત્યારે સમ્યક જ્ઞાન થાય છે. એ સમ્યક જ્ઞાન એમ જાણે છે કે ઉત્પાદિત દુરુક્ત જઈ છું.
વાસ્તવિક
પણ એ એક વ્યવહાર નો પક્ષ છે ને. વ્યવહાર નો પર્યાય વિના દ્રવ્ય ન હોય, દ્રવ્ય ના પર્યાય ન હોય એવું આવે
લખાયા.
પણ ઈ દૈનો વિષય છે કે પ્રમાણ જ્ઞાન નો વિષય. જો પ્રમાણ જ્ઞાન નો વિષય છે તો દૈનો વિષય નર્યો, દૈનો વિષય નર્યો તો શુદ્ધની નો વિષય નર્યો, તો શુદ્ધની ના ઉતાર્થ ને આશ્રય સમય દર્શન થાય રહ્યું નહીં. એટલે સાવ હું તો સ્થૂળતા માનું છું, હું તો એકદમ સ્થૂળ સ્થૂળ વિચાર દ્રષ્ટિ.
હા,
એક ટકો હું એને માર્ગ નથી આપતો કોઈ નહીં. ભલે સમ્યક દર્શન ન હોય તો કઈ નહીં, પણ શુદ્ધિ નો પક્ષ જ નથી આવતો. જ્યાં સ્વભાવ નો પક્ષ નથી આવતો ત્યાં કઈ નથી વાત. અને પર્યાય થી સહિત દ્રવ્ય ને માને એ પર્યાય નો કરતા ને સ્વામી થઈ ચીકો, થઈ ચીકો. પર્યાય થી રહિત દ્રવ્ય છે ત્યારે અકર્તા માં આવે. પર્યાય નો કરતા નથી ક્યારેક, પર્યાય થી રહી છું માટે કરતા
નથી.
સહિત આવ્યું, સ્વામી તો થઈ ગયો. જૈન નથી, જૈન દર્શન અકર્તાવાદ છે. અને અકર્તા કહો કે જ્ઞાતા, ટંકોત્કીર્ણ વાત છે. આ સરોજ માં ભગવાને કહેલી વાત અને બધા જ્ઞાનીઓને આ માન્યું છે. એટલે જ્ઞાની ના નિશ્ચય ને છોડીને જ્ઞાની ના વ્યવહાર ને જે વળગી ગયા. એટલે પ્રવચન સાર લખેલ છે કુંકુદાચાર્ય, સમ્યક જ્ઞાની છે, ઉત્પાદિત દ્રવ્યોત્તમ સત એને લીધું છે. અને આપણે 100% માનીએ છીએ પાછું. હો, ઈ 100% છે. ઈ જ્ઞેયનું સ્વરૂપ જ એવું છે, પણ ઈ જે જ્ઞેયનું સ્વરૂપ છે એમાં ધ્યેય છુપાયેલું છે એ તો કોક વિરલો જ કાઢી શકે.
પણ ઈ છઠ્ઠી
કા જે તો ઉત્પાદિત દ્રવ્યમાં જ, હા,
એમાં
જ ધ્યેય તો એમાં જ રહેલું. હા, ખોલો.
કુંકુંદાચાર્ય છઠ્ઠી કથા લખી, કુંકુંદાચાર્ય છઠ્ઠી કથા જે લખી,
હા, ચાલો આવી કરતા બુદ્ધિ વાળા ને જાણવાનો સ્વભાવ કે ખ્યાલ માં ના
આવે.
એની વસ્તુ ની સ્થિતિ નું વર્ણન કે જાણવું બસ.
પર્યાયમાં
જ્ઞાતા પૂર છે, કરવા પૂ કે નથી.